नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयिरियाणम् नमो उवज्जायाणम् नमो लोये सर्वसाहूणम् मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम् नमः समय साराय स्वानुभूत्याच कासते चित्स्वभावाय भावाय सर्वभावांतरचिदे ध्रुव अचलने अनुपम गति पामेल सर्वे सिद्धने वंदी कहूं श्रुत केवड़ी कथित आसमय प्राभृत हो।
शाश्वत पर्व अष्टानिका पर्व आज थी शुरू थयो तो एमा अष्टानिका पर्व नु आपणे थोड़ुक महत्व समझिए। पर्व बे प्रकारना होय छे, कदाच सांभळ्यु हशे ने, एक धार्मिक पर्व छे अने एक आपणो सामाजिक पर्व छे। आपणे जे कोईनी होळी आदि मनावीए अथवा बीजा अमुक जे लोकल गांधी जयंती आदि मनावीए ए बधा सामाजिक पर्व छे, एने ने धर्म ने कई संबंध नथी। आ बधा पर्व केना होय छे કે સેલિબ્રેશન ના પર્વ હોય, તમે એમાં ઉત્સવ મનાવો, હા ખાઓ પીઓ મોજ કરો, આપણા હા સંસારમાં રખડવાના પર્વ છે। આપણા ધાર્મિક પર્વ કેવા હોય કે જે આપણને ખરેખર મોક્ષમાં લઈ જનારા હોય, આપણી ધર્મની વૃદ્ધિ કરનારા પર્વ હોય તો એને ધાર્મિક પર્વ કહેવાય। તો રક્ષાબંધન છે, મહાવીર જયંતિ આદિ છે, અથવા અષ્ટાનિકા પર્વ આદિ છે, આ બધા સમતા સાધનાના પર્વ છે। આ બધા હસી શોખ મનાવીને જમવા કરવાના પર્વ નથી। આ દિવસોમાં તો ઉલટી આપણી ધાર્મિક આરાધના વધવી જોઈએ। એક જગ્યાએ વાંચતો હતો તો બહુ સરસ આવ્યું, એમાં એમ કહે છે કે જે દેવો છે એ દેવો તો સર્વ પુણ્યના ધની છે, હા સર્વ સુખ સામગ્રી લૌકિક સુખ સામગ્રીના ધની છે, અને તોય એ લોકો અત્યંત ઉલ્લાસથી આ અષ્ટાનિકા પર્વ આદિ મનાવવા જાય છે। તો જેને લૌકિકમાં પણ પુણ્યની ઈચ્છા છે એવા આપણે મનુષ્ય ગતિના જીવોને આ પર્વ કેટલો વધારે ઉત્સાહથી મનાવવો જોઈએ। બોલો, જેને પૈસાની જરૂરત છે તો એણે કેટલી મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ। હવે જેની પાસે પૈસા ઓલરેડી છે એ મહેનત વધારે કરે કે જે ગરીબ હોય વધારે મહેનત કરે? તો જેની પાસે પુણ્ય આટલું વધારે છે એ વધારે મહેનત કરે કે આપણા જેવા પુણ્યહીન જીવો વધારે મહેનત કરવી જોઈએ? તો અષ્ટાનિકા પર્વ વધારે ઉલ્લાસથી કોણે મનાવવો જોઈએ? બોલો સમીરભાઈ, હા આપણે મનુષ્યએ કે દેવોએ? મનુષ્યએ મનાવવો જોઈએ ને, હા કેમકે ચલો ધર્મમાં ભલે પુણ્યબંધ થાય છે પણ એ પુણ્યબંધ તો થાય છે કે નહીં? હા એટલા તો જીવના પરિણામ વિશુદ્ધ થયા ને, એટલે લૌકિક રીતે પણ આવા પર્વ આપણે મનુષ્ય ગતિના જીવોએ અત્યંત ઉલ્લાસથી મનાવવા જોઈએ। તો ધાર્મિક પર્વમાં બે જાતના પર્વ હોય છે, એક શાશ્વત પર્વ હોય અને એક તાત્કાલિક પર્વ હોય। કાળ અપેક્ષા કે હમણાં મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે કેમકે મહાવીર ભગવાનનું શાસન ચાલે છે। હવે એક કોડાકોડી સાગરોપમ પછી બીજા તીર્થંકરો આવી જશે તો બીજા ઇવેન્ટ હશે તો ત્યારના પર્વ ઉજવવામાં આવશે, પણ આ અષ્ટાનિકા પર્વ પર્યુષણ પર્વ આઠમ ચૌદસ આદિના જે દિવસો છે આ બધા શાશ્વત પર્વ ગણાય છે। કોઈ પણ કાળમાં કે કોઈ પણ ક્ષેત્રમાં આ પર્વ ઉજવવામાં આવે છે। બોલો, એરાવત ક્ષેત્રમાં આઠમ ચૌદસ ઉજવાય કે નહીં? ઉજવાય ને, ત્યાં અષ્ટાનિકા પર્વ દસ લક્ષણ ઉજવાય કે નહીં? ત્યાં પણ ઉજવાય। અરે દેવગતિમાં ઉજવાય છે તો એરાવત ક્ષેત્રમાં વિદેહ ક્ષેત્રમાં તો ઉજવાય જ ને। તો આ દિવસોમાં જે દેવો છે, ચારેવ પ્રકારના દેવો આ અષ્ટાનિકા પર્વમાં, ચારેવ પ્રકારના દેવો જેટલા પણ અકૃત્રિમ જિનાલયો છે ને એની દર્શન પૂજન વંદન કરવા જાય છે। આપણે તો ખાલી પંચમેરુ અને નંદીશ્વરના ભાવથી આપણે કરીએ છીએ, પણ જેટલા બાકીના અકૃત્રિમ જિનાલયો છે ત્યાં પણ બધા દેવો જતા હોય। હવે જે દેવોનું લિમિટેશન હોય, જેવી રીતના ભવંત્રિક દેવો હોય ને તો ઉપર વૈમાનિકમાં ન જઈ શકે, तो वैमानिक ना कृत्रिम जिनालयों ने दर्शन पूजन कोण करे? तो वैमानिक देवोज करे, ए त्याना त्याना देवो करे। एवी रीतना जे पोत पोताना धनी देवो छे ए अकृत्रिम जिनालय ना दर्शन पूजन त्याना ए देवो ज करे छे। पण जे मनुष्य गति ना एटले जे मध्य लोक ना द्वीप समुद्र छे त्या बधा ज देवो दर्शन पूजन करवा जाए छे। तो एक साधारण रीत तो आपणने ख्याल छे ने के अडी द्वीप मा एटले जंबू द्वीप पछी धातकी खंड पुष्कर द्वीप आदि बधी जग्याए अकृत्रिम जिनालयो फैलायेला छे। तो मेरु पर्वत, पांच मेरु पर्वत पर 16 अकृत्रिम 16 × 5 80 अकृत्रिम जिनालयो छे। पछी एक खाली जंबूद्वीपनुं जोईए तो 4 जिनालय अलग गजदंत पर्वत उपर छे। एना पछी 2 वृक्ष उपर छे। क्या वृक्ष छे? जंबू वृक्ष अने शालवली वृक्ष। ए जंबू वृक्ष थी आपणुं जंबूद्वीप नाम पड्युं। अच्छा, एना पछी 6 कुलाचल पर्वतो छे, 3 उपर ने 3 नीचे, मेरु पर्वतनी उत्तरमां ने दक्षिणमां। एना पछी 16 वक्षारगिरी छे। आ विदेह क्षेत्र छे ने, ए विदेह क्षेत्रमां 2 नदीओ वहे छे, सीता ने सीतोदा नदी। एनी उत्तर अने दक्षिणमां 4 विदेह क्षेत्र बनी गया। हवे ई चारे विदेह क्षेत्रमां 8-8 सब क्षेत्र छे। ख्याल आव्यो? तो ई 8 केवी रीतना बने કે ત્યાં 4 પર્વત છે અને વચમાં પાછી 3 નદીઓ જાય છે નાની નાની, એટલે એમ કરીને 1 ક્ષેત્રમાં 4 પર્વત, તો 4 ક્ષેત્રમાં 16 પર્વત, તો 16 વક્ષારગીરી। અને છેલ્લું કયું રહ્યું? 34 વિજયાર્ધ પર્વત, 34 વિજયાર્ધ પર્વત, જે 32 વિદેહ ક્ષેત્ર થયા એમાં વિજયાર્ધ અને એક ભરત અને એક એરાવતમાં। એમ કરીને જંબુદ્વીપમાં ટોટલ કેટલા કૃત્રિમ જિનાલય છે? જંબુદ્વીપમાં ટોટલ 78 જિનાલય થાય। જંબુદ્વીપમાં ટોટલ 78। એવી જ રીતે અઢી દ્વીપમાં 5 ગણા કરી લેવાના, એટલે 390 બરાબર। પછી એક ઈશ્વાકારના રહી ગયા, તો 2 ઈશ્વાકાર ધાતકી ખંડમાં, 2 ઈશ્વાકાર પુષ્કર દ્વીપમાં, એટલે 394। પછી કયા રહી ગયા? 4 માનુષોત્તર પર્વતના, વેરી ગુડ, 4 માનુષોત્તર પર્વતના આવી ગયા, એટલે કેટલા થયા? 398। આ અઢી દ્વીપના ટોટલ 398 અકૃત્રિમ જિનાલયો। એને છોડીને પછી નંદીશ્વર દ્વીપમાં કેટલા? 52 જિનાલય, પછી કુંડલગીરીના 4 અને પછી રૂચિકગીરીના 4, એમ કરીને ટોટલ 458। આટલા તો ગણતરી કરી શકાય એટલા। એના સિવાય કયા? એના સિવાય ને આપણે મધ્યલોકના, હજી મધ્યલોકના બીજા કયા? આ 458 તો થઈ ગયા, એ ગણતરી કરી શકાય એટલા। એના સિવાય જે જ્યોતિષી દેવો છે, એ જ્યોતિષી દેવોના વિમાનો, આ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર આદિ, એ બધામાં પણ અકૃત્રિમ જિનાલયો છે। કેમ આવે છે ને, ભરત ચક્રવર્તી પોતાના મહેલમાં, ઉપર મહેલની ટેરેસ ઉપરથી સૂર્ય વિમાનમાં રહેલા અકૃત્રિમ જિનાલયોના દર્શન કરતા હતા। જે ઉદયાચલ પર સૂર્ય આવે, સૂર્ય મેરુ પર્વતને આમ પ્રદક્ષિણા ફરે છે ને, તો ઉદયાચલ પર આવે એટલે ક્યારે? વિદેહ ક્ષેત્રથી થોડોક આગળ આવીને, જે આપણે આ 3 કુલાચલ પર્વત છે ને, તેમાં વચ્ચેનો કુલાચલ પર્વત છે ત્યાં સુધી આવે, એટલે અહીંયા ભરત ક્ષેત્રમાં સૂર્યનો ઉદય થાય, ત્યાં આવે એટલે ત્યારે સૂર્યની રોશની, એની લાઇટ સૌથી ઓછી હોય, હજી ઉદય થાય છે ને એટલે એટલો બ્રાઇટ નથી, તો ત્યારે ભરત ચક્રવર્તીના ચક્ષુ એટલા સ્ટ્રોંગ છે કે ત્યાંના એટલા દૂર રહેલા અકૃત્રિમ જિનાલયોના, અકૃત્રિમ જિનાલયમાં રહેલા જીન બિંબના દર્શન અહીંયા બેસી અહીંયા ઉભા કરે છે। પછી સૂર્ય આમથી આમ જાય, આપણે ભરત ક્ષેત્ર ઉપર આવે એટલે મધ્યાહન થાય, પછી હજી આગળ જઈને એ પર્વતને ક્રોસ કરે એટલે અસ્ત થઈ જાય। હવે એ અસ્ત થાય ત્યારે બીજો સૂર્ય પેલી બાજુ છે, એરાવત ક્ષેત્રને પાસ કરીને આવ્યો છે, એ પછી અહીંયા આગળ આવશે ત્યારે બીજા દિવસનો સૂર્યોદય થશે, બરાબર। તો એવી રીતના જ્યોતિષી દેવોના આ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર અને ગ્રહ આ બધા મળીને અસંખ્યાત જિનાલયો છે। કેમ કે આ જે અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે ને, દરેક દ્વીપ સમુદ્રમાં સૂર્ય, ચંદ્ર, તારા આદિ છે। હવે દ્વીપ જ અસંખ્યાત છે તો સૂર્ય, ચંદ્ર આદિ પણ અસંખ્યાત છે, તો એનું કોઈ કાઉન્ટિંગ નથી। ખ્યાલ આવ્યો? એવી જ રીતે વ્યંતર દેવો છે, તો એ વ્યંતર દેવોના જે ભવનો હોય એ ભવનો પણ અસંખ્યાત છે. એ ભવનો ક્યાં હોય? વ્યંતરના ભવનો ક્યાં હોય? મધ્યલોકમાં જ હોય, અને સાથે અધોલોકમાં જ્યાં ભવનવાસી દેવો છે ને એની ઉપરની લેયરમાં ત્યાં પણ હોઈ શકે. તો એમના ભવનો જેવી રીતના તળાવ ઉપર, વૃક્ષ ઉપર, આવી રીતના પર્વત ઉપર. આપણે ઓલું જોયું હતું હમણાં વિડીયોમાં કે જે પર્વત, ઓલા પર્વત ઉપર તળાવ છે, એમાં કમળ છે, કમળની ઉપર પછી એક ઓલું દેવીનું, હા, શ્રીદેવી, રીદેવી, ધૃતિદેવી આદિના ભવનો છે. આ બધા વ્યંતર દેવો છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતના પર્વતો ઉપર, વૃક્ષો ઉપર આદિ બધા એ લોકોના ભવનો હોય છે, વ્યંતર દેવમાં આવે. હા, તો એવી રીતના આ અકૃત્રિમ જિનાલયોનું વર્ણન થયું. બરાબર. હવે આપણે મનુષ્યના જીવો ક્યાં ક્યાં દર્શન કરવા જઈ શકે? મનુષ્ય ગતિના જીવો ક્યાં દર્શન કરવા જઈ શકે? જો અઢી દ્વીપની અંદર જે મનુષ્ય ક્ષેત્ર છે ત્યાં, અને એ પણ કયા મનુષ્ય? વિદ્યાધર મનુષ્ય હોય એ લોકો જઈ શકે છે. તો એમની પાસે વિદ્યાથી ચાલતા એવા વિમાન આદિ હોય છે, તો એ ત્યાં દર્શન કરવા જાય છે. એમાં પણ મુખ્યત્વે જે મેરુ પર્વત આદિના, હા, કે આવી રીતના બીજા બધા કોલાચલ પર્વત આદિના જિનાલયોમાં દર્શન કરવા જાય. દેવો ક્યાં દર્શન કરવા જાય છે? તો બધે જ જાય છે. એમાં પણ ખાસ જે નંદીશ્વર દ્વીપ આદિ છે, જે એમ ઇન્ડિપેન્ડન્ટ છે ને, ત્યાં કોઈનું આધિપત્ય નથી. જેવી રીતના કોઈ ભવનની અંદર જૈન મંદિર હોય તો એ તો એ ભવનના જે અધ્યક્ષ દેવ છે એનું જૈન મંદિર ગણાય. પણ આ નંદીશ્વર દ્વીપ છે, મેરુ પર્વત આદિ છે, ત્યાં કોઈનું આધિપત્ય નથી, તો ત્યાં એ લોકો બધા જ દેવો જાય છે. નંદીશ્વર દ્વીપ ક્યાં છે? આપણે જયમાલામાં તો બધું વર્ણન સાંભળ્યું છે ને, ઘણું બધું. આઠમો દ્વીપ છે. હા, ઉપર રચના જોઈ કે નહીં આ વખતે? ઉપર જે મેરુ પર્વત અને ચાર દિશાઓમાં ચાર નંદીશ્વર એટલી રચના બનાવી છે. એના સિવાય આટલામાં મોટું બનાવી શકાય એવું નથી. તો ચાર દિશાઓમાં કયા કયા પર્વતો છે? સૌથી વચમાં અંજનગીરી, પછી ચાર દધીગીરી, અને એની આજુબાજુ આઠ રતિકર પર્વત. એવી રીતના ટોટલ એક દિશામાં 13 પર્વતો છે. 13 અને ચાર દિશામાં 52 પર્વત. એક એક પર્વત પર કેટલા જિનાલય? એક એક પર્વત પર એક જિનાલય. એની અંદર 108 જિન પ્રતિમાઓ છે, અકૃત્રિમ જિન પ્રતિમાઓ. 500 ધનુષ ઊંચી રત્ન સ્ફટિકમય પદ્માસને બિરાજતી. આમાં આવે છે ને કે કોટી શશી ભાનુદૂતિ તેજ છિપ જાત હે. એટલે શું? કરોડો સૂર્ય ચંદ્ર પણ હોય તો પણ એનું તેજ આ પ્રતિમાઓના તેજની સામે છુપાઈ જાય છે. અને પાછી કેવી છે કે મહાવૈરાગ્ય પરિણામ ઠહે રાત હે. એમને જોઈને જીવને મહાવૈરાગ્ય પરિણામ થાય છે. કે નયન નહીં કહે લખી હોત સમ્યક ધર્મ. ભાઈ, આંખોથી કહી શકાય એવું નથી, વચનથી કહી શકાય એવું નથી, પણ જે દેવો ભક્તિભાવથી ત્યાં જાય છે, એમના દર્શન પૂજન કરે છે, તો એમની ભક્તિથી એમને સમ્યક દર્શન થઈ જાય. ભક્તિથી નથી થતું, પણ એ ભક્તિમાં પોતે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈને પોતે અંતર્મુખ થઈ જાય છે અને એમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. જો જે સમ્યક દર્શનના નિમિત્ત હોય ને, સમ્યક દર્શનના નિમિત્ત કોણ કોણ છે, ખ્યાલ છે કોઈને? શાસ્ત્રમાં વર્ણન આવે ને, કોણ કોણ હોય સમ્યક દર્શનમાં નિમિત્ત? જો તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનું શ્રવણ, બરાબર, અથવા તો સમોશરણ મધ્યે તીર્થંકર ભગવાનના દર્શન કરવા, જિનેન્દ્ર ભગવાનના દર્શન, આપણે જે જૈન મંદિરમાં ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી સમ્યક દર્શન થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પછી દેવ જાતિ સ્મરણ જ્ઞાન, પછી દેવોમાં જે વિશેષ વૃદ્ધિધારી દેવ હોય ને, તો એની દેવ વૃદ્ધિ જોઈને સમ્યક દર્શન થઈ શકે. કેમ કે આને એવી વૃદ્ધિ કેવી રીતના પ્રગટ થાય? તો પહેલાના ભાવમાં એણે આવી સાધના કરી હતી. કોની સાધના કરી? કે પોતાના આત્માની. અરે, આવો આત્મા તો મારી પાસે પણ છે, એમ કરીને અંતર્મુખ થાય છે ને સમ્યક દર્શન થાય છે. નરકમાં કોણ છે નિમિત્ત? નરકમાં જો કઈક કાંક તો કોઈ દેવનો ઉપદેશ અથવા જાતિસ્મરણ અથવા વેદના, વેદના અત્યંત વેદના એ સમ્યક દર્શનનું નિમિત્ત છે. પછી પંચકલ્યાણકના દર્શન આદિ આવા અકૃત્રિમ જિનાલયોના દર્શન, આ બધા સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિમિત્ત ગણાય છે. તો જે સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિમિત્ત હોય, આપણને કોઈ કહે કે ભાઈ દેર ઇઝ અ પોસિબિલિટી કે તમે અહીંયા જાઓ તો ત્યાં તમને ખજાનો મળી જશે, પોસિબિલિટી કેટલી છે? કદાચ 1 in 10 કે 10માંથી 1 ચાન્સ છે કે તમને ત્યાં ખજાનો મળી જાય, તો તમે જાઓ કે નહીં? કે એમ વિચાર કરો કે ભાઈ અરે યાર 10% જ પોસિબિલિટી છે, કોણ એવું ટ્રાય કરે, છોડ ને હવે. હા, 1% હોય તો બી જાય કે નહીં? તો આ તો 10 નિમિત્તોમાંથી 1 નિમિત્ત શું છે કે આ, હા, આ અકૃત્રિમ જિનાલયના દર્શન પૂજન કરવા. તો 10% તો પોસિબિલિટી છે ને કે આ દર્શન પૂજન કરવાથી સમ્યક દર્શન થઈ જાય. તો કરવા કે નહીં? કરવા ને. હવે આપણે ત્યાં જઈને નથી કરી શકતા, તો અહીંયા કમસે કમ તો કરવા જોઈએ. આપણે જેવી સ્થાપના, હા, ગઈકાલે રજનીભાઈ કોઈ પૂજામાં હોય તો ગઈકાલે રજનીભાઈ 3-4 જાતની પૂજાનું વર્ણન કર્યું. હા, એક નિત્ય મહ પૂજા કીધું જે આપણે બધા કરીએ છીએ તે, પછી એક ઇન્દ્રધ્વજ વિધાન કીધું, એ કોણ કરે? કે ઇન્દ્રો કરે. પછી એક કલ્પદ્રુમ વિધાન કીધું, એ કોણ કરે? એ જે ચક્રવર્તી આદિ હોય એ કલ્પદ્રુમ વિધાન કરે. હવે એ લોકો તો ઇન્દ્રધ્વજ વિધાન આદિ પૂજા કરે છે. ત્યાં નંદીશ્વરમાં જઈને 8 દિવસ સુધી, જો જેવી રીતના આપણે અહીંયા દિવસ રાતના ભેદ છે ને, એવા ત્યાં નંદીશ્વરમાં કોઈ ભેદ નથી. કેમ નથી? સૂર્યચંદ્ર તો છે, બધે જ છે. ના, જોજો, જે સૂર્યચંદ્ર છે એ અઢી દ્વીપની અંદર જ મેરુ પર્વતની આજુબાજુ પરિભ્રમણ કરે છે. અઢી દ્વીપની બહાર જેટલા પણ સૂર્યચંદ્ર છે બધા સ્ટેશનરી છે, સ્થિર છે, એ ગમન નથી કરતા. ફરીથી, અઢી દ્વીપની અંદર જ જેટલા સૂર્યચંદ્ર છે એ મેરુ પર્વતની, સુમેરુ પર્વતની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એટલે દિવસ રાતનો ભેદ પડે છે. એ પણ દિવસ રાતનો ભેદ અહીંયા ભરત ક્ષેત્રમાં એટલે જંબુદ્વીપમાં પડે છે. તમે હજી બહાર જાઓ, જે આપણા કાળોદધી સમુદ્ર, ધાતકી ખંડ આદિ, તો ત્યાં 2 નહીં, ત્યાં તો 8-8, 10-10 સૂર્યચંદ્ર છે આખા દ્વીપમાં. તો એક સાથે 2-2 સૂર્ય દેખાય, આ જાય તો ઓલો આવે, ઓલો જાય ઓલો આવે, કદાચ રાત પડે જ નહીં એવું થાય. ખ્યાલ આવે છે? અરે બહુ વિચિત્ર બધી રચનાઓ છે. જે આપણો લવણ સમુદ્ર છે ને, એ લવણ સમુદ્ર આપણા તટ ઉપર, એટલે આપણા દરિયા કિનારે જાઓ તો જમીનના લેવલ પર છે. જેટલું તમે અંદર જતા જાઓ ને તો એ લવણ સમુદ્રની હાઇટ વધતી જાય. તો એટ સમ પોઈન્ટ મધ દરિયે એની હાઇટ 10,000 યોજન છે, અને સૂર્યચંદ્ર તારા તો 800-900 યોજન પર છે. ખ્યાલ આવે ને? તો સૂર્યચંદ્ર ક્યાં હોવા જોઈએ? દરિયાની અંદર છે. બોલો, આપણને કેવી નવાઈ થાય? લવણ સમુદ્રની અંદર, જે લવણ સમુદ્રના સૂર્યચંદ્ર જે છે, તો એમાં 2 છે, એક જંબુદ્વીપની નજીકના છે અને એક ધાતકીખંડની નજીકના સૂર્યચંદ્ર છે, અને એ દરિયાની અંદર પરિભ્રમણ કરે છે. બોલો, બધી અજબ ગજબની રચનાઓ છે. પણ એની પરિધિ આખી 10,000ની જ છે. જે લેવલ વધતું જાય છે એ તો તટથી અંદર એવી રીતના આમ વધતું જાય છે. હવે સૂર્યચંદ્ર જ્યાં છે ત્યાં આમ નથી આવતા ને, આમ તટની તરફ નથી આવતા, એ તો ખાલી આમ સર્ક્યુલર પરિભ્રમણ કરે છે. એટલે એની પરિધિ જ્યાં છે ત્યાં બધું દરિયાની અંદર જ છે હંમેશા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કહેવાનો મતલબ શું છે કે સૂર્યચંદ્રનું આખું જે બધું સમજણ આપણી છે ને, બધી બહુ અજબ ગજબની છે. તો ત્યાં નંદીશ્વર દ્વીપમાં એક તો પહેલા ઘણા બધા સૂર્યચંદ્ર છે, એ દ્વીપમાં તો કદાચ 50-52-100 સૂર્યચંદ્ર હશે, પ્લસ બધા સ્ટેશનરી છે, પ્લસ ત્યાં તો આ બધા અકૃત્રિમ પ્રતિમાઓ આદિનો પ્રકાશ એટલો છે કે ત્યાં રાત હોતી જ નથી. હવે રાત નથી તો આપણે પૂજા ક્યારે કરીએ? આપણે જનરલી એમ કે ને દિવસમાં કરવી જોઈએ, એ પણ 12 વાગ્યાની પહેલા, એવું આપણે કહીએ ને. હા, તો આ બધા તો મેન મેડ નિયમો છે. ખ્યાલ આવ્યા ને? એ શેના માટે છે કે ભાઈ લોકો પ્રમાદમાં આવીને ગમે ત્યારે પૂજન આદિ ન કરે, અથવા આપણે ભાવનાના નામે છે ને ઘણીવાર જે ન કરવા જેવું એવું પણ કરી જાય કે ભાઈ મારી ભાવના છે ને એટલે લાવ હું કરું, એમ ન ચાલે. જે વસ્તુ જે આપણા જે જૈન ધર્મના નિયમો છે ને બહુ એકદમ સ્ટ્રોંગ વેલ ડિફાઇન્ડ છે તે પ્રમાણે કરવામાં આવે છે. પણ ત્યાં તો એવું કોઈ લિમિટેશન નથી, કેમ કે કોઈ રાત જ નથી. તો જે દેવો છે એ 24 કલાક પૂજા કરે છે. આ પૂજા 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ ચાલે છે, અટકતી જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? 4 જાતિના દેવો હોય ને, તો એ લોકો શું કરે? વૈમાનિક, ભવનવાસી, વ્યંતર જ્યોતિષ, એ લોકો ચારેય દિશાઓ પકડી લે. એક એક જાતિના દેવ, એક દિશા. પછી 6 કલાક એમની પૂજા ચાલે. 2 પ્રહર કહેવાય ને, 2 પ્રહર એમની પૂજા ચાલે. એ પૂજા પતે એટલે પછી એ લોકો ક્લોકવાઇઝ રોટેટ કરે. એટલે જે 6 કલાક સમજો વૈમાનિક દેવ પૂર્વ દિશાથી એણે શરૂ કર્યું, તો એ જ દેવ પછી દક્ષિણ દિશામાં જાય, પછી પશ્ચિમમાં જાય, પછી પૂર્વમાં જાય, ઉત્તરમાં જાય, પાછા પૂર્વમાં આવે તો નેક્સ્ટ ડે થઈ ગયો હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ એ લોકો પૂજા કરે છે. ઇન્દ્રધ્વજ પૂજા આને કહેવાય. આ તો આપણે જે અત્યારના પૂજાનું સ્વરૂપ જોઈએ છે એ તો તાત્કાલિક છે. ખ્યાલ આવ્યો કે નહીં? પૂજા હંમેશાથી આવી રીતના જ કરાય છે એવું નથી. આપણે ભરતેશ્વૈવો આદિમાં વાંચીએ, ભરત ચક્રવર્તી આદિ કેવી રીતના પૂજા કરતા હતા, તો એમની એ પૂજા આપણને એકદમ જુદી દેખાય. ભલે તો ચક્રવર્તી હતા, પણ ત્યારે સામાન્ય માણસોની પૂજા બી જુદી હોય. આ તો આપણી જે આ સ્ટાઇલ છે ને અત્યારના, એક થાળીમાં આ લઈએ, એક થાળીમાં આ લઈએ, આ તો આપણે એમ કહે ને કે હીન પુણ્યધારી જીવો આવી રીતના પૂજા કરે છે. બાકી જે ચોખા એકવાર થાળીમાં લીધા અને એને આપણે ચડાવવા માટે લીધા, તો એમાંથી હવે બીજી વાર શું લેવાનું? આ તો ચડાવી દીધા, પતી ગયું. ખ્યાલ આવે છે ને? એ ત્યારે ભરત ચક્રવર્તી આદિ અષ્ટદ્રવ્યથી પૂજા કરે ને, તો એમના તો એ સમજો આખો ઘડો ભરીને અક્ષત આવે. એમાંથી પછી એક મુઠ્ઠી ચડાવે એવું ન, એ આખો ઘડો જ ચડાવી દીધો, પતી ગયો. આપણે એક થાળીમાંથી આમ 4 વાર ચડાવે એવું બધું એ લોકો ન કરે. હવે આપણે અત્યારના જે આપણા સર્કમસ્ટાન્સીસ છે, જે આપણી લિમિટેશન છે, એ પ્રમાણે આપણે અત્યારના આવી પૂજા કરીએ. ત્યાં દેવોની તમે આમ વાંચો ને, ચક્રવર્તીની પૂજા કેવી હોય કે આખો પર્વત એ 8 દ્રવ્યથી ભરાઈ જાય. જલથી પૂજા કરે તો એમને જલના કલશ આપતા જાય બધા લોકો, અને એ ચડાવતા જાય. પછી ચંદનથી પૂજા કરે, પછી અક્ષતથી પૂજા કરે. હા, એ ચક્રવર્તીઓ એવી પૂજા કરી શકે, આપણે એવું ચડાવી ન શકીએ અહીંયા. પણ ત્યાં દેવો એવા દૈવી વસ્તુઓ, એમની પાસે તો કલ્પવૃક્ષથી મળેલા એવા રત્નના પુષ્પ આદિ બધું એમની પાસે અવેલેબલ છે, તો એ લોકો એવી વસ્તુઓ ચડાવીને પૂજા કરે છે. તો આવી પૂજા એ લોકોની નિરંતર 8 દિવસ સુધી ચાલે છે. હા, જો સીતા સીતોદા નહીં, સૌથી પહેલા તો જંબુદ્વીપમાં જે નદીઓ છે એમાં સીતા સીતોદા ત્યાં વિદેહ ક્ષેત્રમાંથી વહે છે. હા, એટલે એ ઉપર જે હિમવાન, મહાહિમવાન, નીલ અને નિષદ એ 2 પર્વતમાંથી નીકળીને વિદેહ ક્ષેત્ર તરફ જાય, મેરુ પર્વત તરફ જાય, પછી આમ ફરીને સમુદ્રમાં મળી જાય. જે 2 નદીઓ ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્રમાં છે, તો ગંગા અને સિંધુ, અને માઘેલથી રક્તા અને રક્તોદા એવું કંઈક નામ છે, નામ ભૂલી ગયા. એ નદીઓ એ ત્યાંથી જે પદ્મ, આપણે હિમવાન પર્વત છે એમાં પદ્મદ્રવમાંથી નીકળીને એ ગંગા અને સિંધુ જ્યારે ભરત ક્ષેત્ર પર પડે છે, તો એ ભરત ક્ષેત્ર પર પડે તો ત્યાં 2 નીચે અકૃત્રિમ જિનાલયો છે. અને એ અકૃત્રિમ જિનાલયો, આ અકૃત્રિમ જિનાલય ક્યાં છે? મલેચખંડમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે 6 ખંડ છે, તો 3 ખંડ નીચે, 3 ખંડ વિજયાર્થની ઉપર. હવે જ્યાં ગંગા અને સિંધુ પડે છે, તો એ તો 3 મલેચખંડની વચ્ચેનો ભાગ થયો ને. તો એ નદીઓ ત્યાંથી આવીને પછી અહીંયા લવણ સમુદ્રમાં મળે છે. હવે એ જિનેન્દ્ર ભગવાનના અભિષેકનું જળ એમ કરીને પ્રાસુપ્ત ગણાય ડેફિનેટલી. પણ એ ગંગા અને સિંધુ જેને આપણે ગંગા અને સિંધુ અહીંયા લૌકિકમાં કહીએ છીએ, એ નથી. આ બે નદીઓ તો ખાબોચિયા જેવડી છે, અને આ આપણી જે ધર્મ પ્રમાણે જે ગંગા અને સિંધુ નદી છે તો વિશાળ દરિયાની સમાન છે એમ, તો એ બે જુદી જ છે. ચાલો, તો આપણે આ રીતે આપણે અકૃત્રિમ જિનાલયોનું, અષ્ટાનિકા પર્વનું, એનું વર્ણન કર્યું. હવે આપણે જે ચાલતો વિષય છે એને થોડુંક આપણે જોઈએ. આપણે 8 દિવસ આજે ઉપાય ઉપે અધિકાર ગુરુદેવશ્રીના પ્રવચન ચાલે છે એના ઉપર જ આપણે જોશું. જો આપણે આજે 269-270 કળશ ચાલ્યો, આગળનું આખું અઠવાડિયું તમે જુઓ તો ગુરુદેવશ્રીના પ્રવચન આજે અહીંયાથી લઈને 278 કળશ સુધી ચાલશે, અને લગભગ અષ્ટાનિકા આપણી પૂરી થશે અને ગુરુદેવશ્રીનું શાસ્ત્ર પૂરું થશે એકાદ દિવસમાં, એવું આગળ પાછળ જ છે. તો આપણે એને જ થોડુંક બેકગ્રાઉન્ડ બનાવીને એના આધારે જ આપણે સ્વાધ્યાય લેશું. જો હવે આપણે આજનો સ્વાધ્યાય જોઈએ એની પહેલાં થોડું કોન્ટેક્સ્ટ બિલ્ડ કરીએ. આપણે શું થાય છે કે ગુરુદેવશ્રીના ટાઈમમાં તો આપણે સામે શાસ્ત્ર હતા, એટલે લોકો શાસ્ત્રમાં બી જુએ અને ગુરુદેવને બી સાંભળે. હવે આપણે પદ્ધતિ એવી થઈ ગઈ છે આપણે સ્ક્રીન ઉપર વર્ડ ટુ વર્ડ આવે, અને આપણે સામે શાસ્ત્ર હોય કે ન હોય તો ફ્લો રહેતો નથી, ઘણી વાર ભૂલાઈ જાય. ભૂલાઈ જાય એટલે રેગ્યુલર કન્ટિન્યુટી ન રહે કે ગુરુદેવશ્રી આજે જે કહે છે એ તો ખ્યાલમાં આવે છે, પણ આખા આખા જે આપણો વિષય ચાલે છે એમાં એ બેસે કેવી રીતના છે એ ખ્યાલમાં ના આવે. ખ્યાલ આવે? તો જો પહેલા આપણે એ જોઈએ. ભૈયા આપ ટેબલ ઓફ કન્ટેન્ટ નીકાલીએ. આગે અનુક્રમણિકા જો હૈ, જો આ વિષય ક્યાં છે પહેલા, કે આપણે આખું સમયસારજી પૂરું થયું બરાબર, 9મો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પૂરો થયો. હા, હવે એના પછી પરિશિષ્ટ શરૂ થયું, એટલે કુનકુંદાચાર્યએ રચેલું સમયસારજી પૂરું થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે આ અમૃતચંદ્રાચાર્યએ રચેલું પરિશિષ્ટ એ આપણે ચાલુ છે. હવે અમૃતચંદ્રાચાર્યને પરિશિષ્ટ રચવાની શું જરૂર પડી? આખા સમયસારમાં તો બધું આવી જ ગયું ને. હા, જો આ અંકલ બરાબર કે છે, આખા સમયસારજીમાં આખું જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા એવી રીતના જ આત્માને વર્ણન કર્યો. જ્ઞાન તે આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા. એટલે અમૃતચંદ્રાચાર્યને થયું કે આ શ્રોતાઓ કદાચ ખાલી આત્મામાં એક જ ધર્મ છે એવું તો નહીં માની લે ને, કે આત્મામાં ખાલી જ્ઞાન સ્વભાવ જ છે એવું તો નહીં માની લે. એટલે પરિશિષ્ટમાં એમણે થોડો ખુલાસો કર્યો. જો આપણે અનુક્રમણિકામાં પેજ 27 લીજે ભૈયા, પરિશિષ્ટ લિખાય વાં હશે. મળ્યું બધાને શાસ્ત્રમાં? 27મું પાનું છે પરિશિષ્ટ. હા જો, હવે જો અહીંયા શું લખે છે પરિશિષ્ટની નીચે જ વાંચું છું. આ શાસ્ત્રમાં અનંત ધર્મવાળા આત્માને જ્ઞાન માત્ર કયો હોવા છતાં શાદવાદ સાથે વિરોધ કેમ નથી આવતો તે બતાવવા તથા એક જ્ઞાનમાં જ ઉપાયભાવ અને ઉપેયભાવ બંને રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ સમયસારની આત્મખ્યાતિ ટીકાના અંતમાં પરિશિષ્ટ રૂપે શાદવાદ અને ઉપાય ઉપેય ભાવ વિશે થોડું કહેવાની પ્રતિજ્ઞા કરે છે. એટલે એમને વિચાર આવ્યો કે ભાઈ ખાલી જ્ઞાન માત્ર કે છે એ મને થોડી ચોખવટ કરવી પડશે. એટલે એમણે પહેલા પરિશિષ્ટમાં આગળની વાત ક્યાં આવી કે પહેલા એમણે જે આત્મામાં રહેલા, જો નેક્સ્ટ પોઈન્ટ પણ જોઈએ, એક જ્ઞાનમાં જ તત અતત એક અનેક સત અસત નિત્ય અનિત્ય આ ભાવોના 14 ભંગ કરીને તેમાં 14 કાવ્ય કહ્યા છે. એટલે પહેલા તો આત્માના જ્ઞાન માત્ર ભાવમાં આ 14 ભંગ ઉતાર્યા બરાબર. એના પછી જો શું કહે છે, જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે, જ્ઞાનની પ્રસિદ્ધિથી જ આત્માની પ્રસિદ્ધિ થાય છે, માટે આત્માને જ્ઞાન માત્ર કીધો છે. પછી પાછું સમરાઇઝ કર્યું કે જો બધું છે પણ આત્માને પકડવો હોય તો કેવી રીતના પકડાય, કે જ્ઞાન માત્રથી પકડાય છે. પણ એ જ્ઞાનમાં શું છે, તો એ જ્ઞાનમાં આવા અનંત શક્તિઓ રહેલી છે. હવે એ અનંત શક્તિઓનું એક્ઝામ્પલ રૂપે 47 શક્તિ અહીંયા ઉતારી એમણે. તો જો એક જ્ઞાન ક્રિયારૂપ પરિણત આત્મામાં જ અનંત શક્તિઓ પ્રગટ છે, આત્મામાં જ અનંત શક્તિઓ પ્રગટ છે, તેમાંથી 47 શક્તિઓના નામ અને તેનું લક્ષણનું કથન, અને એના પછી આ ઉપાય ઉપેય ભાવ શરૂ કરે છે. ઉપાય ઉપેય ભાવ એટલે શું છે? ઇન શોર્ટ, સાધ્ય સાધક ભાવ. ઉપાય એટલે કે જે માર્ગ છે, અને ઉપેય એટલે જે લક્ષ્ય, આપણે જે ડેસ્ટિનેશન પહોંચવું છે તે. તો જીવનું ડેસ્ટિનેશન શું છે? ક્યાં પહોંચવું છે? કે મોક્ષમાં પહોંચવું છે. અને ઉપાય શું છે? મોક્ષ માર્ગ છે. એટલે એમણે અમૃતચંદ્રાચાર્યએ પહેલા જ્ઞાન માત્રની ચોખવટ કરી કે આત્મામાં આવા ભંગો છે, આવી શક્તિઓ છે. હવે સમરાઈઝ કરીને આ બધી ગાથા જે હવે ચાલી રહી છે એ આખા સમયસારના સારરૂપ સમરીની ગાથાઓ છે, કે હવે આ બધું સમરાઈઝ કરીને જીવ માટે બસ આ એક ઉપાય ઉપેય ભાવ જ કરવા યોગ્ય છે. હા, એ રીતે આપણને અહીંયા વર્ણન કરે છે. જો વિચાર કરીએ તો આત્માના જ્ઞાન માત્રમાં અનંત શક્તિઓ ઉછળે છે, એનું પ્રેક્ટિકલ આપણે કેવી રીતના વિચાર કરશું? આપણને વર્તમાનમાં જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન ફક્ત જ્ઞાન નથી. જો પહેલા તો જ્ઞાન બે પ્રકારે થાય છે, એક સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન. કેમ કે જ્ઞાનનો સ્વભાવ શું છે? કે સ્વપર પ્રકાશક છે. તો પર પ્રકાશકમાં કે ભાઈ ચોપડી જણાય છે, માઇક જણાય છે, આ મંદિરની દિવાલો જણાય છે, આ બધું પર પ્રકાશક છે. પણ એ પર પ્રકાશન વખતે પણ ત્યાં આત્મા એનો જ્ઞાન સ્વભાવ આપણને અનુભવમાં આવે છે કે નહીં? હા, એક ફીલ તો થાય છે ને કે ભાઈ અહીંયા જ્ઞાનરૂપ શક્તિ કોઈ છે. એ જ્ઞાનરૂપ શક્તિ જે અનુભવાય છે એ ફક્ત જ્ઞાનનું અનુભવન નથી, એ અનંત શક્તિઓનું અનુભવન છે, આખા આત્માનું અનુભવન છે. જેવી રીતના કોઈ શાક આપણે ખાઈએ, હા, જેવી રીતના રોટલી લીધી, દાળમાં ડૂબાડી, શાક લીધું અને પછી ખાધું, તો શાકનો સ્વાદ આવ્યો કે નહીં? કે આવ્યો. તો શાકમાં ખાલી એક વટાણાનો કે એનો સ્વાદ નથી આવ્યો, આખા શાકનો સ્વાદ આવી ગયો. એવી જ રીતે અહીંયા જ્યાં પર પ્રકાશન વખતે છઠ્ઠી ગાથામાં કેટલું ડિટેલમાં આવે છે ને, હા, કે આત્મા એટલે ઓલું દીપક જ્યારે પર પદાર્થને પ્રકાશે છે તો ત્યારે પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવા વખતે પણ એ દીપક તો દીપક જ છે. એવી જ રીતે આ આત્મા જેવું પરને પ્રકાશે છે, એ પરને પ્રકાશન વખતે જેવો આત્માનો સ્વભાવ છે, તો સ્વરૂપ પ્રકાશન વખતે પણ એ સ્વભાવ એવો જ છે. એનો શું મતલબ? કે વર્તમાનમાં આત્મા તરીકે, જ્ઞાન તરીકે જીવને જેવો અનુભવમાં આવી રહ્યો છે, સ્વરૂપ પ્રકાશન વખતે પણ આત્મા એવો જ અનુભવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સમ્યક દર્શન થતી વખતે આપણને કંઈક આમ અંદરથી એવો આહલાદ થશે, અંદરથી એવી કંઈક આમ શાંતિ ઉત્પન્ન થશે. હા, ચલો ઓલું આપણે નથી કહેતા, ઓલું પ્રકાશ થશે ને સ્વાદ આવશે ને એ તો બધું ચાલો જવા દો, એ તો આપણે નથી માનતા. પણ આપણે શું માનીએ છીએ કે અરે સમ્યક દર્શન એટલે એવી ઉત્કૃષ્ટ આમ કંઈક વસ્તુ, કે અંદરથી આમ કંઈક આમ આમ એવી ઉર્મિઓ ઉછળતી હશે આપણને, હા, એવા અંતરના ભાવ ઉછળતા હશે. એવું કશું નથી થતું. એ તો શાસ્ત્રમાં એક્ઝેક્ટિવ્સથી વર્ણન કરવાની પદ્ધતિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ખરેખર એનો અનુભવન કઈ જાતનો હોય એ વિચાર કરવાની જરૂરત છે. કેમ કે અનુમાન જ્ઞાનમાં આવે તો પછી વાસ્તવિક અનુભવમાં આવી શકે. તો જે જાતનું અનુભવન વર્તમાનમાં જીવને થઈ રહ્યું છે એ જ જાતનું અનુભવન પણ બધા જ વિકલ્પ રાગ આદિ ભાવોથી રહિત ખાલી જ્ઞાન માત્ર અનુભવન ત્યાં થવું, એને જ આત્માનો ભાવ કહેવાય છે. તો આ જે જ્ઞાન માત્ર અનુભવ થયો એની અંદર સર્વશક્તિઓ આત્માના બધા સ્વભાવો રહેલા જ છે. પહેલા તો એ આપણને વિકલ્પમાં તો પકડાવવું પડશે ને, કે શબ્દમાં તો પકડાય, તો હવે એનો વિચાર આપણે કરશું. વિચાર કરશું તો પછી એનો નિર્ણય થશે કે હા બેસે છે કે નથી બેસતું, અને નિર્ણય થશે તો પછી એને આપણે અનુભવમાં પ્રયાસ રૂપે કરશું. તો જો એ થયું, હવે એના પછી અહીંયા 264 કળશથી અમૃતચંદ્રાચાર્ય ઉપાય ઉપેની શરૂઆત કરી. જો આપણે 264 થી લઈને આજે 269 સુધી કવર કરી લેશું, પછી જે આજનો વિષય ચાલે છે અને કાલનો વિષય છે આપણે કાલે લેશું. જો અહીંયા વાત શું આવી, 264 कलश निकालिए भैया, पेज नंबर 615। आ शक्तिओ पूरी थई अने तरत ज एना पछीनो टॉपिक मळ्यु बधाने। हाँ आ बाजू जो आवी गयो, जो वाँचिए नीचे, आ शक्तिओ हजी 47 नंबर पूरो थयो एना पछीनुं ज वाक्य, इत्यादि अनेक शक्तिओथी युक्त आत्मा छे तो पण ज्ञान मात्रपणाने छोड़तो नथी, एवा कथन रूप कलश रूप काव्य कहे छे। बराबर, आ शक्तिओ सहित एक एक गुण भेद पाड़ीने भले कीधा, ख्याल आवे छे के नहीं? हाँ, जो आत्मा में एक एक गुण ने भेद पाड़ीने भले कहेवामां आवे कि ज्ञान गुण छे, सुख छे। हाँ, हमणां आजे गुरुदेव श्री तो 47 शक्ति नुं नाम केवा धबाधब बोली गया गुरुदेव श्री तो बधुं आ मोढे मोढे याद होय। हाँ हाँ, तो आत्मा में भले एक एक शक्तिओ आवी पड़ेली छे पण एनू एक एक नुं अनुभवन नथी करी शकातुं, केम के अनुभव मां तो जीव ने लक्षण रूप जे ज्ञान मात्र स्वभाव छे ए अनुभवन मां आवे छे। पेलू तो एमां गर्भित रीते अनुभवाई जाय छे। तो जो हवे आ ज्ञान मात्र ने छोड़तो नथी एवो कलश के छे, 64 ने जोईए, जो इत्यादि पूर्वे कहेली 47 शक्तिओ वगैरे वगैरे अनेक निजी शक्तिओ थी सारी रीते भरेलो होवा छतां जे भाव ज्ञान मात्र मयपणाने छोड़तो नथी एवं ते पूर्वोक्त प्रकारे क्रम रूपे अने अक्रम रूपे, आत्मा में क्रम रूप शू छे अने अक्रम रूप शू छे? क्रम रूप पर्यायो छे। अक्रम रूप शू छे के अनंत गुणों अने शक्तिओ धर्मो बधा अक्रम रूप छे, तो ए रूपे वर्तता विवर्तथी एटले के रूपांतरथी परिणमनथी अनेक प्रकारनुं। आ विवर्त कोनुं थयुं, रूपांतर कोनुं थयुं? पर्यायनुं थयुं, अने साथे पेलुं अक्रम रूपे रहेला स्वभावो त्याने त्या पड्या छे। तो अनेक प्रकारनुं द्रव्य पर्यायमय चैतन्य अर्थात एवो ते चैतन्य भाव आत्मा आ लोकमां वस्तु छे। क्या आत्मा वस्तु शू छे के एमां आवा द्रव्य पर्याय स्वभाव छे, एनी अंदर आवी 47 शक्तिओ छे, एनी अंदर आवा अनंत स्वभाव रहेला छे, अने तो पण ज्ञान मात्रपणाने छोड़तो नथी। आत्माने अनुभवो केवी रीतना? बस एक ज्ञान ने पकड़ो, बाकी आ अनंत शक्तिओनुं टेन्शन ज नहीं लो। एक ज्ञान ने ज्यां पकड़ियो ने तो एमां जे पण अनुभवाई रह्यो छे ने एमां अनंत गुण आवी गया। अत्यारे एक तो आपणी शक्ति नथी के अनंत गुण ने समझी शकीए, ए अनंतनी अनंतता समझी शके एवी पण शक्ति नथी, पण जे ज्ञान तो समझाय छे ने। हाँ, जे वस्तु तिर्यंच समझी शके तो एमां केटलो क्षयोक्षम जोईए न जोईए के नहीं? जे आ ज्ञाननुं अनुभवन वर्तमानमां थई रह्युं छे बस एज आत्मा छे, आटलू कंक्लूजन करवानुं छे। सिम्पल, समझाय छे के नहीं विनोद अंकલ? हाँ सिम्पल, अहींया जे ज्ञान अनुभवाय छे ने ए हूँ आत्मा छू, बस थई गयुं सम्यक दर्शन, ख्याल आवे? हवे जो एनाथी आगळ, बराबर आ 264 शू कीधुं के शक्तिओनी समरी करी के ज्ञान मात्र भावने छोड़तो नथी। हवे एनाथी आगळ जो शुरू करे छे, आ अनेक स्वरूप, वो ही पेज पे नीचे है भावार्थ के बाद। हाँ, आ अनेक स्वरूप अनेकांतमय वस्तु ने जेओ जाने छे, श्रद्धे छे, अनुभवे छे, तेओ ज्ञान स्वरूप थाय छे, एवा आशयनु स्यादवादनु फल बतावतु काव्य कहे छे। आ स्यादवाद शू छे हवे ए कन्फ्यूज करी नाख्यू वळी पाछू। हाँ, एक कथन पद्धति छे, एक कहेवानी शैली छे। आत्मामां तो अनंत स्वभाव रहेला छे, हवे अनंत ने कहेवा केवी रीतना? तो एक एक पछी एक एक जे कहेवानी पद्धति छे एने स्यादवाद कहेवाय छे। तो अहींया शुं कीधुं के आ अनंत स्वभावमय वस्तु जेओ जाणे छे, श्रद्धे छे, अनुभवे छे, तेओ ज्ञान स्वरूप थाय छे। बराबर, एवो आशयनुं स्यादवाद ફરી એટલે એ જ્ઞાન સ્વરૂપ થાય છે એવો આશય બતાવતું એ શ્યાદવાદનું ફળ કે છે કે આવી અનેકાંતમય વસ્તુ તત્વની વ્યવસ્થિતિને અનેકાંત સંગત એટલે કે અનેકાંત સાથે સુસંગત અનેકાંત સાથે મેળવાળી દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા શ્યાદવાદની અત્યંત શુદ્ધિને જાણીને જીન નીતિને એટલે કે જિનેશ્વર દેવના માર્ગને નહીં ઉલ્લંઘતા થતા સત્પુરુષો જ્ઞાનરૂપ થાય છે. આનો શું મતલબ? અહીંયા શું કહી ગયા કે જિનેન્દ્ર ભગવાનનો જે માર્ગ છે, એટલે કે આ જીનવાણી છે, જે જીન ધર્મ છે, એમાં જે નીતિનું વર્ણન કરવામાં આવ્યું, હા, એટલે કે એમાં જે સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું, એ વર્ણન સ્યાદવાદથી કરવામાં આવ્યું, એક પછી એક પછી એક. હવે જે પોતાના આત્માને જાણે છે, જે અનંત શક્તિઓના સ્વરૂપને સમજી ગયા છે, એવા જ્ઞાની જીવો આ નીતિનું ઉલ્લંઘન કરતા નથી. એનો મતલબ કે એવા જ્ઞાનીઓ પણ આ નીતિને ફોલો કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આજે જિનેન્દ્ર ભગવાનની શ્યાદવાદ રૂપ વાણી છે, એ વાણીનું અનુસરણ જ્ઞાની ધર્માત્માઓ પણ કરે છે. એટલે ઇન શોર્ટ કે તમે પણ કરો. ખ્યાલ આવ્યો કે નહીં કે આ જિનેન્દ્ર ભગવાનની જે વાણી કીધી એનું અનુસરણ તમે કરો તો તમે પણ જ્ઞાની થઈ જશો. એનો ઇન શોર્ટ મતલબ એમ. આ રીતે સ્યાદવાદ વિશે કહીને હવે આચાર્યદેવ ઉપાય ઉપેય વિશે થોડુંક કહે છે. બરાબર, આ અહીંયા ઉપર આખો સ્યાદવાદ દ્વાર પૂરો થયો. ત્યાં સમયસર નાટક સમયસરમાં સ્યાદવાદ દ્વાર કરીને આખો જુદો અધિકાર લીધો છે. ખ્યાલ આવે? અહીંયા પરિશિષ્ટમાં લીધું છે, પણ એ 47 શક્તિઓ આદિ આ બધું સ્યાદવાદ દ્વારમાં લઈ લીધું. હવે ટોપિક ચેન્જ કર્યો, હવે અહીંયાથી ઉપાય ઉપેય ભાવ શરૂ કરે છે. ક્યાંથી? આ 266 કળશ પછી. આ ઉપાય ઉપેય દ્વારની શું સ્પેશિયાલિટી છે કે અમુક કળશો છે અને અમુક વર્ણન અમૃતચંદ્રાચાર્ય પેલું ગદ્યમાં કર્યું છે. હવે અહીંયા ગાથા અને ટીકા જેવો કોન્સેપ્ટ નથી, કેમકે બધું વર્ણન અમૃતચંદ્રાચાર્ય જ કર્યું છે, પણ એમને અમુક ભાવ લખવાનો થયો તો એમણે અમુક લખી નાખ્યો પેરેગ્રાફ, અને વચમાં વચમાં એમણે પાછા કળશો નાખ્યા. ખ્યાલ આવ્યો? તો જો હવે અહીંયા લખાણથી પહેલા શરૂ કરે છે, આખા પેરેગ્રાફના પેરેગ્રાફ છે. શું કહે છે? હવે આનો એટલે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુનો ઉપાય ઉપેય ભાવ વિચારવામાં આવે છે. અત્યાર સુધી જે આત્મા વસ્તુ કીધી એ આત્મા વસ્તુ કેવી છે? અનંત શક્તિઓ સંપન્ન છે તો એ જ્ઞાન માત્રપણાને છોડતી નથી. એવી અનંત શક્તિ સંપન્ન વસ્તુને હવે એ સ્યાદવાદથી સમજાવી લીધી, પણ એવી અનંત શક્તિ સ્વરૂપ વસ્તુને હવે ઉપાય ઉપેય ભાવ વિચારવામાં આવે છે કે આ વસ્તુ તો છે, પણ હવે એનું કરવાનું શું? કે ભાઈ ઉપાય ઉપેય ભાવથી એનો વિચાર કરો, એટલે કે એ વસ્તુને માર્ગ શું છે અને સાધ્ય શું છે એનો વિચાર કરો. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ એ હું છું એવો મેં વિકલ્પમાં નિર્ણય કર્યો, હવે મારે શું કરવાનું કે ભાઈ મારા માટે સાધ્ય શું છે અને મારા માટે ઉપાય શું છે એને હવે સમજવાનું છે. તો જો એને સમજાવતા અહીંયા શું કહે છે, અર્થાત આત્મવસ્તુ જ્ઞાન માત્ર હોવા છતાં તેને ઉપાય ઉપેય પણ બંને રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે. તો આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં તેને, જો આમાં ચાર વસ્તુ કીધી છે, આખો મોક્ષ માર્ગ અહીંયા વર્ણન કરી દીધો આ પેરેગ્રાફમાં, ધ્યાન રાખજો. જો આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં તેને ઉપાય ઉપેય ભાવ છે, કારણ કે એક હોવા છતાં પોતે સાતક રૂપે અને સિદ્ધ રૂપે એમ બંને રૂપે પરિણમે છે. તેમાં જો પહેલા તો મિથ્યા દ્રષ્ટિ હતા એટલે સાધક પણ નથી, એ પહેલી અવસ્થા થઈ ગઈ. હવે બીજી સાધક રૂપે કહે છે, તેમાં સાધક રૂપ તે ઉપાય છે, બરાબર, આ બીજી અવસ્થા થઈ, અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે, એટલે કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર વડે સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતા, પહેલી અવસ્થા, અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રથી સંસારમાં પરિભ્રમણ કરતા. બીજું, સુનિશ્ચિતપણે ગ્રહણ કરવામાં કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરવામાં આવતા તે આત્માને, હવે એને ઉપાય માર્ગ કીધો કે હવે મોક્ષ માર્ગમાં લાગે છે. પછી જો થર્ડ, અંતર્મગ્ન જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો તે પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, બરાબર, હવે સાધક થયો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એને પ્રગટ કર્યું. અને હવે ફોર્થ, તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય, એટલે હવે ભગવાન થઈ ગયા બરાબર, તેનાથી પ્રજ્વલિત એટલે કે દૈદીપ્યમાન થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવ સ્વભાવ ભાવ તે પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું. અંદર જે અસ્ખલિત સ્વભાવ હતો એના જ આશ્રયે પોતે સિદ્ધ રૂપે પરિણમતા એવું જે જ્ઞાન માત્ર ઉપાય ઉપેય ભાવ સાધે છે. એટલે આ આખા જે ઉપાય ઉપેય અધિકાર છે ને એમાં વાત શેની આવશે કે આ જે મિથ્યા દ્રષ્ટિ અવસ્થાથી લઈને આગળ સિદ્ધરૂપ અવસ્થા કેવી રીતના જીવ પ્રાપ્ત કરે અને એના માટે એક શું કાર્યકારી છે, બસ એની જ વાત આમાં આવશે બરાબર. એટલે એ ઉપાય અને ઉપેય એની વાત કરે છે. હવે જો આપણે ભાવાર્થને થોડો સ્કીપ કરીએ છે, એના પછીનો પેરેગ્રાફ જોઈએ. આ રીતે બંનેમાં મળ્યું, હા, જો આ રીતે બંનેમાં એટલે કે ઉપાયમાં તેમજ ઉપેયમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે. એટલે જ્યાં મોક્ષ માર્ગ વખતે જે જીવ જ્ઞાન ભાવ રૂપે જણાયો હતો મોક્ષમાં પણ એ જ્ઞાન ભાવ રૂપે જ જણાય છે, એટલે એનું અનન્યપણું છે અર્થાત અન્યપણું નથી. માટે સદાય અસ્ખલિત, અસ્ખલિત એટલે નિરંતર નિરંતર, એનો વચમાં તૂટતું નથી એમ, એનો ધારા તૂટતી નથી એના જેવું, સદાય અસ્ખલિત એક વસ્તુનું જ્ઞાન માત્ર એટલે કે આત્મવસ્તુનું નિષ્કંપ ગ્રહણ કરવાથી મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારની ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ તત્ક્ષણ તે ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. આ આત્મા કેવો છે? જ્ઞાન માત્ર છે, અસ્ખલિત છે. એનું ગ્રહણ કરવાથી જે અનાદિકાળથી જે મુમુક્ષુને આત્માની પ્રાપ્તિ નથી થઈ તો એને પણ પ્રાપ્ત થઈ જાય છે. પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા, જો એકવાર આત્માની પ્રાપ્તિ થઈ ગઈ એટલે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થઈ ગયું, હવે આગળ શું? કે પછી તેમાં જ મસ્તી કરતા તે મુમુક્ષુઓ કે જેઓ પોતાથી જ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા અનેક અંતની અનેક ધર્મની મૂર્તિ છે તેઓ, આ તો સ્વભાવનું કહી દીધું વચમાં બરાબર, સાધક ભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની કોટીરૂપ સિદ્ધ ભાવનું ભાજન થાય છે. જે જીવે પહેલા આત્મ સ્વભાવને પકડીને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, હવે આગળ એણે શું કર્યું કે એની જ મસ્તીમાં રહ્યા તો એમને આગળ જઈને એમાં જ સિદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ ગઈ બરાબર. આ વસ્તુ એકદમ બહુ સિમ્પલ છે, આપણે ડાયરેક્ટ ભાષા વાંચવા જઈએ ને તો કન્ફ્યુઝ થઈ જાય કે આ વાક્ય શું કહેવા માંગે છે, કંઈ સમજાતું નથી. એને બે વાર વાંચો ને ત્રણ વાર વાંચો તો એકદમ સમજાઈ જાય. જનરલી અમૃત ચંદ્રાચાર્યની એક સ્ટાઇલ છે, એ સ્ટાઇલ શું છે કે એક વાક્ય લખે પછી વચમાં એ આત્માને વર્ણન કરતા વચમાં ચાર પાંચ વિશેષણો નાખી દે અને એને કારણે વાક્ય લાંબુ થાય. ખ્યાલ આવ્યો? હવે જેવી રીતના આ વાક્ય જ છે, જુઓ અહીંયા વાક્યમાં કહે છે શું, જે આપણે વાંચ્યું ને હમણાં, હા, ચોથી લાઈન થી, પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા બરાબર, ત્યાંથી તેમાં જ એટલે કેમાં કે આત્મામાં બરાબર. વાક્ય કેટલું છે જોજો, પછી આત્મામાં જ મસ્તી કરતા તે મુમુક્ષુઓ. હવે જે ઓલી મોટી લાઈન છે ને એ મોટી લાઈનને સ્કીપ કરો અને નીચેની લાઈન પછી પણ મોટી લાઈન છે ને ત્યાં સીધા આવો કે તે મુમુક્ષુઓ સાધક ભાવની ઉત્પત્તિ થતી પરમ પ્રકર્ષની કોટીરૂપ સિદ્ધ દશાનું ભાજન થાય છે. ખ્યાલ આવ્યો? કે એ જીવો આત્મામાં જ મસ્તી કરતા સિદ્ધ ભાવની પ્રાપ્તિ કરે છે. આ વચમાં જે બે મોટી લીટીની વચ્ચેનો ભાગ શું છે કે આત્માના વિશેષણો છે. ખ્યાલ આવ્યો ને કે આત્મા કેવો છે? કે ભાઈ ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા સ્વભાવ અને અનંત ધર્મથી સહિત છે, એની મૂર્તિ છે. એટલે ઘણીવાર ન સમજાય ને વાક્ય તો વચમાંના વિશેષણોને એકવાર ઇગ્નોર કરવાના અને ઉપર નીચેનું વાંચો તો વાક્ય સમજાઈ જાય, પછી આને પાછું ઇન્ક્લુડ કરવાનું. ખ્યાલ આવે છે ને? આ અમૃત ચંદ્રાચાર્યની વાંચવાની સ્ટાઇલ. તો આ ટોપિકમાં શું ચાલ્યું આપણે? કે જે જીવે આત્મ સ્વભાવનું ગ્રહણ કરીને સમ્યક દર્શન પ્રગટ કર્યું આગળ જઈને એની જ મસ્તીમાં એને સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ. પરંતુ જેમાં અનંત ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાન માત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા જ્ઞાન માત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન એટલે કે પોતાના આત્માને ગ્રહણ કરતા નથી. આત્મા હંમેશા પરરૂપે જ રહે છે, પર પદાર્થને જાણવામાં રાગાદી ભાવોમાં રહે છે, તો અજ્ઞાની જ જીવ રહ્યા કરે છે. જાણતા થકા અને આચરતા થકા, મિથ્યા દ્રષ્ટિ મિથ્યા જ્ઞાની મિથ્યા ચારિત્રી વર્તતા થકા, ઉપાય ઉપેય ભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા સંસારમાં જ પરિભ્રમણ કરે છે. જે જીવે પોતાના આત્માની સાધના ન કરી તો પરરૂપે જ રહ્યો, પોતાના આત્માને ન જાણ્યો તો પરરૂપને જ જાણ્યો, એમાં જ રાગ દ્વેષ ભાવમાં રહ્યો તો સંસારમાં જ રહ્યો. બરાબર. હવે આનું જ કળશ દ્વારા વર્ણન કરે છે. જો 266 267 268 આ ત્રણ કળશોમાં ઈ જ આવે છે, સેમ જે હમણાં આપણે વાંચી ગયા. પછી 200 જે લીધું ને 269 એમાં આખું સમરી કરે છે. જો આપણે આનો શ્લોકાર્થ વાંચીએ, આપણો ટાઈમ થઈ ગયો છે. આ જે ત્રણ કળશો છે અને 269 એની ચર્ચા આપણે કાલે કરશું. આટલો થીમ યાદ રાખજો કે વાત શેની ચાલી, જે જીવે પોતાના આત્માને ગ્રહણ કર્યો તો સમ્યક દર્શન પ્રગટ કર્યું, એની જ મસ્તીમાં સિદ્ધ દશા પ્રગટ થઈ, અને જે જીવે પોતાના આત્માને ગ્રહણ ન કર્યો પર પદાર્થમાં જ રહ્યો તો એ રાગાદી ભાવોમાં રહ્યો અને સંસારમાં જ પરિભ્રમણ કરતો રહ્યો. આનું જ વર્ણન આગળના કળશોમાં આવશે, એની ચર્ચા આપણે કરશું. હે જિનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સોપાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ઢોક. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો, સિમંદરાદિ અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન ભગવાનનો, સમય સારાદિ સમસ્ત જિનવાણી માતનો, કુંકુંદ આચાર્ય આદિ સમસ્ત સમર્થ આચાર્ય મુનિ ભગવંતોનો, આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, કહાન ગુરુ મહિમા પ્રકાશક ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.